પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 161-162 નો સાર.
દિશા મંડળ ને ધોળું કર્યું છે, અંદરની દિશા, અંતરની દિશા મંડળી, દિશાનું મંડળ આપે, ફરી ઉજ્જવળ થઈ ગયું છે. દિશા મંડળ અને ચૈતન્ય દિશા મંડળ આપી પડે. બહારનું દિશા મંડળ જુદું છે, તો અંદર આત્માનું દિશા મંડળ ફરી તાના દે છે. ચૈતન્ય દિશા મંડળ આપી પડે. બહારનું દિશા મંડળ જુદું છે, તો અંદર આત્માનું દિશા મંડળ છે, ફરી તાના દે છે. અંધકારમાં પડે છે દિશા, બધી દિશા અંધકારમાં, દિશામાં ક્યાંય પૂજતું નહોતું એવી એની દિશા હતી. એની દિશા આખી ઊંધી થઈ ગઈ હતી. આ સ્વરૂપ તરફ ગયો, આખું ચૈતન તરફનું દિશા મંડળ, એની દિશા બદલાઈ ગઈ. દિશા મંડળ આખું એનું ફરી ઉજળું થઈ, ઉજળું ઉજળું, એકદમ ઉજળું થઈ ગયું. ચારે બાજુ બધું દેખાવા માંડી ગયું. ઓલું એને કાંઈ નહોતું દેખાતું, એની દિશા એવી ઊંધી હતી, કાંઈ દેખાતું નહોતું. એના જ્ઞાન ચક્ષુ બિડાઈ ગયા હતા. અને મૂળ વસ્તુમાં હતું, પણ એ પ્રગટમાં જ્ઞાન ચક્ષુ બિડાઈ ગયા, કાંઈ કાંઈ પણ દેખાતું નહોતું. એવું એનું દિશા મંડળ આખું અંધારું અંધારું થઈ ગયું હતું. ચૈતન તરફ જ્યાં આવ્યું, ચૈતન્ય નિરખા, ચૈતન દેવની સહાનુભૂતિ થઈ, એવા દિવ્ય મૂર્તિના દર્શન થયા, ત્યાંનું દિશા મંડળ બધું ધોળ સફેદ થયું. એને બધું દેખાવા માંડ્યું. એને આત્મા કોણ છે, ચૈતન દેવ કોણ છે, એના ગુણો શું છે, પર્યાયો શું છે, બધું એને દેખાવા માંડી ગયું. આ દ્રવ કોને કહેવાય, ગુણ પર્યાય કોને કહેવાય, સાધના કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, બધું દિશા મંડળ એનું થોડું ઉજ્જવળ થયું. આ વિભાવ છે, આ શુભાશુભ ભાવો છે, આ શરીર જડ છે, કઈ જાણતું નથી, આ જે વિભાવ ભાવો છે એ મારી સ્વભાવ નથી, આકુળતા છે, દુઃખરૂપ છે, આ સુખરૂપ ને શાંતિનો સાગર મારો આત્મા છે, બધું દિશા મંડળ એનું ઉજળું થઈ ગયું. ચારેક બાજુ એને દેખાવા માંડી ગયું. ચારેક બાજુથી એની અનુભૂતિ આત્મામાં થઈ, અને દિશા મંડળ આખું ભરી ઉજળું થયું. માર્ગ દેખાવા માંડી ગયો, માર્ગ ક્યાંય શીખતો નથી. અંદર ગયો ને જ્યાં સહાનુભૂતિ થઈ ગઈ, હવે કે માર્ગે જવું અને કેવી રીતે આગળ સાધનામાં વધવું, આખું દિશા મંડળ એનું ઉજળું થયું. વારંવાર આ રસ્તે જવાથી, આ રસ્તાને બરાબર ગ્રહણ કરી રાખવાથી, આ જ રસ્તામાં વારંવાર એના જ પંથે એમાં જ પગલાં ભરવાથી, વધારે વધારે ઉગ્રપણે આ માર્ગમાં પગલાં ભરવાથી આગળ કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય છે, એવું એનું દિશા મંડળ ઉજ્જવળ થઈ ગયું છે. આખી દિશા ફરી ગઈ. પર તરફ ઉપયોગ હતો, પર તરફ જાતો હતો, પરની પ્રતીતિ, પર તરફ આચરણ, પર તરફ જોતો, બધું ફરી ગયું. દ્રષ્ટિ આખી આત્મામાં સંભી ગઈ. જ્ઞાન પણ ન્યા કામ કરવા માંડ્યું, અને વિનતા પણ તે ચાલુ ગઈ. દિશા એની બધી ફરી ગઈ. સહજ અવસ્થા આત્માની છે, આત્મા સહજ સ્વભાવે છે, એની પર્યાયો પ્રગટ થાય તે પણ સહજ છે. ક્યાંયથી બહારથી કોઈ પર્યાયો લાવવી પડતી નથી, કોઈ પરદ્રવ્યમાંથી પર્યાયો આવતી નથી. આત્માની પર્યાયો આત્મામાં સહજ સ્વભાવ છે, એમાંથી સહજ અવસ્થાઓ પ્રગટ થાય. એવી સહજ અવસ્થા શુદ્ધ ભાવ રૂપે, શુદ્ધ પર્યાય એની સહજ અવસ્થા અંતરમાંથી પ્રગટ થાય છે, અને એ સહજ છે. એને કોઈ લઈ જઈ શકતું નથી, એને કોઈ તોડી શકતું નથી, કે એમાં કઈ વિઘ્ન નથી, કે અંદર કોઈ વિભાવ પ્રવેશી જાય, અંદર કોઈ આવતું નથી. પોતાની ઉગ્ર પુરુષાર્થને કારણે એ સહજ અવસ્થા પ્રગટ થાય. જે થાય પોતાના દોષથી થાય, પોતાના પુરુષાર્થની મંદતાએ પોતે આગળ જઈ શકતો નથી, પોતાના પુરુષાર્થની ખામીને લઈને પોતે અહીંયા અટકે છે, બાકી કોઈ એને વિઘ્ન કરતું નથી. અનાદિ કાળથી રેખલો ને જે સમજો નહીં એમાં પણ પોતાનું જ કારણ છે. બીજા કોઈનું કારણ નથી, પોતાની પરિણતિ ને રુચિ ને રસ બહાર નો લાગ્યો એટલે પોતા તરફ આવતો નહીં. પોતા તરફ રુચિ ને રસ લાગે તો પોતા તરફ આવ્યા હોય.
એક શું વાત આત્મા નિરંતર દ્રવ્ય કર્મ અને લોક કર્મ ના સમૂહ થી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને સોમ દમગુણ રૂપિ કમળોનો રાજહંસ છે. અર્થાત જેમ રાજહંસ કમળોમાં કેલી કરે છે તેમ આત્મા શાંત ભાવ અને જીતેન્દ્રિયતા રૂપી ગુણોમાં રમે છે. સદા આનંદાદી અનુપમ ગુણ વાળો અને ચૈતન્ય ચમત્કાર ની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત પર ને સમસ્ત પર દ્રવ્ય ભાવો ને ગ્રહતો નથી.
આત્મા સદા ને માટે સદા નોકર્મ એના સમૂહ થી ભિન્ન છે. આત્મા સદા ને માટે નિરંતર જે દ્રવ કર્મ જળ કર્મ છે એનાથી ને આ નો કર્મ જે આ શરીર આવે એનાથી સદા ને માટે ભિન્ન જ છે, નિરંતર ભિન્ન છે. પણ સ્વભાવ એનો ભાવ કર્મ થી ભિન્ન છે. ભાવ કર્મ શબ્દ નથી, દ્રવ કર્મ જળ છે અને નો કર્મ પણ જળ છે એટલે એનાથી ભિન્ન ભિન્ન એનાથી ભિન્ન ભાવ કર્મ થી પણ એનો સ્વભાવ ભિન્ન છે. બધાથી ભિન્ન છે આત્મા, નિરંતર ભિન્ન છે. ભાવ કર્મ એકત્વ બુદ્ધિ કરીને એની માન્યતામાં આ બધું મારામાં છે એમ શાંતિને લઈને માની ગયો એટલે એક એકત્વ બુદ્ધિ થઈ રહી છે. બાકી સ્વભાવે એ ભિન્ન છે, સ્વભાવ એનાથી ભિન્ન છે. પછી મૂળ વસ્તુ સ્વરૂપે એનું અંતરંગ જો આત્માનો ઊંડું તત્વ આત્મા સ્વભાવે અંતરંગમાં શુદ્ધ છે. શુદ્ધ શુદ્ધ છે, અંતરંગમાં શુદ્ધતાથી ભરેલો છે. એમાં અશુદ્ધતા એ આત્માનો સ્વભાવ નથી. શુદ્ધ લીધું ને એમાં અંતરથી મળ્યું છે. એના ભિન્ન છે દ્રવ કર્મ નો કર્મ થી અંતરંગમાં શુદ્ધ છે. અશુદ્ધ પર્યાય એમાં નથી, એનો અંતરંગમાં શુદ્ધ છે. મૂળ સ્વભાવ અંતરંગમાં શુદ્ધ છે. ખાલી ગુણોનો રાજ હંસ સમજમ લીધા છે ને ગુણોનો રાજહંસ છે. રાજહંસ લીધ છે ઉચ્ચ ને ઉચ્ચ રાજહંસ છે. સમદમ આદિ બધા ગુણો લઈ સમતા રસથી ભરપેલો ભરે ભરપૂર ભરેલો છે. એમાં એટલી બધી સમતા રસ છે કે જે સમતા રસ અનંતો છે. બહારના ગમે એવા પ્રસંગ બહારના પરદ્રવ્યના ગમે એવા પ્રસંગો આવે અનુકૂળ થતી હોય સમતા રસથી ભરપૂર આત્મા કર અનંતો સમતા રસ મૂળ વસ્તુમાં છે. અને સાધનાની પર્યાયમાં જેટલો એને પ્રગટ થયો એટલો સમતા રસ એને અંતરમાં વેદનમાં છે. સમ ને દમ બધાને જીતનારો દમ છે, બધી જીતેન્દ્રિય છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં અહીં રોકાય એવો એમાં અટકનારો નથી. દમ ને પ્રગટ થયો છે, જીતેન્દ્રિયતા પ્રગટ થયો. સમ ને દમ બહારની મૂળ વસ્તુમાં તો સમતારસ છે પણ મુનિઓ તો સમતારસ પ્રગટ કર્યો છે. ગમે એવા બહારના અનુકૂળ પ્રતિકૂળ પરિસરો આવે, 22 પરિસરો આવે, સુધાના ત્રષાના કારના ચોક્કમાં બધામાં સમતારસ પ્રગટ હોય છે. અને દમ આદિ ગુણો જીતેન્દ્રિય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી એને પરિણતિને પાછી વાળીને દમ પુરુષાર્થ દ્વારા અંદર દમ પ્રગટ કરે, જીતેન્દ્રિયતા પ્રગટ કરે છે. સમ દમ આદિ આદિ અનેક જાતના ગુણો મુનિઓએ પ્રગટ કર્યા. સમ દમ આદિ ગુણોનો રાજહંસ છે. મૂળ વસ્તુ તો રાજહંસ છે. હંસલો એ તો હંસ મોતીનો ચારો ચરનારો છે. બીજો ચારો હંસને શોભે નહીં તો ઊંચામાં ઊંચો ચારો ચરે છે રાજહંસ. એ વસ્તુ સ્વભાવે કચ્ચો ચારો ચરનારો છે અને સાધનાની પર્યાય પ્રગટ થઈ તો એમાં પણ ઊંચો સ્વાનુભૂતિનો ચારો ચરનારા મુનિઓ છે. સમ્યક દર્શન પ્રગટ થયું ત્યાં એ તો અંદર સ્વાનુભૂતિ નો ચારો ચલનારા અને વારંવાર ભેદ જ્ઞાન ધરાવા આત્માનો એ તો નાયક ને હાથમાં રાખીને નાયક ની પરિણતિ નો ચારો ચલનારા છે. એ રાજહંસ છે, ઊંચામાં ઊંચો રાજહંસ કેવળ જ્ઞાન થાય છે. મુનિઓ રાજહંસ છે અને સમ્યક દ્રષ્ટિને પણ રાજ વસ્તુ સ્વભાવે આત્મા રાજહંસ છે. હંસલો મોતી નો ચારો ચરે, બીજો ચારો એને શોભે નહીં. આ અનંત કાળથી આ ચારો ચર્યો વિભાવના ખોરાક એને શોભતા નથી. એ ખોરાક એના નથી, આ વિભાવના એ ચારો એનો નથી, એમાં ચરવું એનો સ્વભાવ નથી. આત્માનો ચારો ચરો આત્માના અનંત ગુણરૂપી મોતીઓ છે. એ મોતીનો ચારો ચરનારો છે. એ ગુણરૂપી મોતીની જે પર્યાયો પ્રગટ થાય એનો ચારો ચરનારો એવો ધંસ છે. આ ચારો એમાં એની શોભા નથી. આ ચારો તો ઊંચો ચારો નથી તો હલકો ચારો છે. આ તો ગુણરૂપી મોતીઓ છે, જે ઊંચા સાચા મોતી અને એની જે પર્યાયો એનો ચારો ચરનારો આવો રાગ છે. સમદમ રૂપી ગુણનો એનો મોટો રાજ હશે. રાજ એટલે ઊંચામાં ઊંચો અંશ લીધો છે. અંશ લો કમળમાં કેલી કરે, ક્યાંય કેલી ન કરે, એની કેલી કરવાનું સ્થાન એનો કમળો છે. કમળમાં કેલી કરે છે રાજ, કમળમાં રમનારો છે. એમ જીતેન્દ્રિય ગુણોમાં રમનારો છે અને પ્રગટ પર્યાય સાધના પ્રગટ થાય તો પણ એમાં જ રમનારો છે. વસ્તુ સ્વભાવે અને પ્રગટ થઈ સાધનાની પર્યાયો એમાં એ શાંત રસ શાંતિ રસ ને જીતેન્દ્રિયતા એમાં રમનાર છે. બીજે ક્યાંય રમવું એને શોભતું નથી. જેમ કમળમાં રાજહંસ કમળમાં ખેલી કરે એમાં રાજહંસ આત્માના ગુણોમાં ખેલી કરે છે. આત્માના ગુણોમાં રમે છે. આત્માના શબ્દમાંથી અનંત ગુણથી ભરપૂર જે આત્મા એમાં ખેલી કરે છે એમાં પોતાની પર્યાયો પ્રગટ કરીને એમાં નવી નવી પર્યાયો પ્રગટ કરીને એમાં ખેલી કરે છે. મુનિઓ તો વારંવાર સહાનુભૂતિમાં જાય છે. નવી નવી શુદ્ધ પર્યાયો અનંત ગુણની અનંત પર્યાયો પ્રગટ થાય. રાજહંસ એમાં પોતાની પર્યાયોમાં ખીલી કરે, એમાં પોતાની ખીલેલી પર્યાયોમાં કમળ જેમ અનેક જાતની સહસ્ર પાખડીઓ ખીલેલું છે, ત્યાં અનંત ગુણોથી ખીલેલો આત્મા જે સાધનાને કરે એમાં ખીલી કરે છે. એ આત્મા પોતાના ગુણ અને પર્યાયમાં ખીલી કરે કરનારો છે. જે ક્યાંય કેલી કરવી એનો સ્વભાવ નથી. આત્મારૂપી બાગને છોડીને બહાર કેલી કરવી એ આત્માનો સ્વભાવ નથી. આત્મા પોતાના ગુણ પર્યાયોમાં કેલી કરનારો છે. ઈ જેને રમવાનો બાગ છે, બીજો કોઈ પોતાના ગુણોમાં ખેલી કરે છે. કોમ ગુણો વાળો છે તો સમદમ તો લીધા, સમ શાંતિ અને ભૂતમ લીધા, પણ આનંદ આદિ અનુપમ ગુણો, આનંદ આદિ અનુપમ ગુણો કે જેને ઉપમા કઈ લાગુ પડતી નથી એવા અનુપમ ગુણો આત્મામાં ભરેલા છે. આનંદ આચાર્ય કે તે કેટલા ગુણોનું નામ લેવું, આનંદ આદિ આનંદ જ્ઞાન આદિ અંદર સમદમ આદિ અનંત ગુણોથી અનુપમ ગુણો કે જેને ઉપમા લાગુ પડતી નથી. આ તો ચૈતન્યદેવ છે, એને કોની ઉપમા લાગુ પડે? આ તો બધા જડ જોવામાં આવે છે, એને જડની ઉપમા ક્યાંથી લાગુ પડે? ચૈતન્યદેવને માટે ચૈતન્યના ગુણો, ચૈતન્ય પોતે અનુપમ અને એના ગુણો પણ અનુપમ છે, એને કોઈની ઉપમા લાગુ પડતી નથી. આનંદાદી અનુપમ ગુણવાળો ચમત્કારી મૂર્તિ છે. ચૈતન્ય મૂર્તિ કેવી છે? ચમત્કારી મૂર્તિ છે. ચૈતન્યદેવ એની દિવ્ય મૂર્તિ કેવી છે? ચમત્કારી મૂર્તિ છે. ઘણા કે છે ને ભગવાનની, આ ભગવાન જિનેન્દ્રદેવની મૂર્તિ ચમત્કારી છે. એમ કહેવા માંગે તો ભગવાનની મૂર્તિ, જે ભગવાનની મૂર્તિ, જે ભગવાન સમુસરણમાં બિરાજે એના મુક્તિ થતી, તો એ પ્રતિમાને પણ ચમત્કારી કહેવામાં આવે છે. કેટલી વાર તો ચૈતન્ય મૂર્તિ છે, એ તો ચૈતન્ય મૂર્તિ તો ચમત્કારી, એની સેવા કરે તો ચમત્કારી આશ્ચર્યકારી છે, આશ્ચર્ય ઉપજાવે એવી છે. બહારનું આશ્ચર્ય નહીં પણ આ તો ઉત્તરમાં આશ્ચર્ય ઉપજાવે એવી ચમત્કારી મૂર્તિ છે. દિનેન્દ્ર ભગવાન સમુસરણમાં બેઠા હોય તો એના અતિશયો દેખીને બીજાને આશ્ચર્ય ઉપજે છે કે આ ભગવાનના અતિશયો કેવી જાતના છે. ભગવાનની વાણીમાં અતિશય, ભગવાનના બહાર આગળ પાછળની સમુસરણમાં અતિશય, ભગવાનના દેહમાં અતિશય, બધે અતિશય વ્યાપી ગયા છે. એ ભગવાન પૂર્ણપણે એવી જાતનું છે અને એની અંદર ચૈતન્ય ચમત્કારી મૂર્તિ પણ એવી છે. આ તો ચૈતન્ય ચમત્કારી મૂર્તિ જે મુનિઓને જે પ્રગટ થઈ છે, સ્વભાવે તો દરેક આત્મા ચૈતન્ય ચમત્કારી મૂર્તિ છે, પણ આ તો જેને પ્રગટ થયું છે એ ચૈતન્ય ચમત્કારી મૂર્તિ, આશ્ચર્ય ઉપજાવે એવી મૂર્તિ છે. ત્યાં એની જેમ ભગવાનના દર્શન કરતા એની નજર પાછી ખસતી નથી, ચૈતન્ય ચમત્કારી મૂર્તિને લક્ષ્મણ લઈને એમાં લીન થનારો, એમાં કેલી કરતા પાછો હટતો નથી, એને છોડીને બહાર જવું ગમતું નથી, એવી આ ચૈતન્ય ચમત્કારી મૂર્તિ છે. એનાથી એની આગળથી એનો દ્રષ્ટિનો દોર પાછો છૂટતો નથી, એવી ચમત્કારી મૂર્તિ છે. જે દ્રષ્ટિ પ્રગટ થઈ દ્રષ્ટિનો દોર બાંધો રહ્યા પાછો નથી કરતો, અને સહાનુભૂતિમાં તો એની સેવા કે એની તો એની પ્રગટ વેદન થાય, એવી આ ચૈતન્ય ચમત્કારી મૂર્તિ છે. એવી છે મોહના અભાવને લીધે એનો અર્થ જ માત્ર શું ચૈતન્ય ચમત્કાર. મોહનો અભાવ જ્યાં થઈ જાય છે, મોહનો અભાવ થઈ જાય છે પછી કોઈ પરભાવને પરદ્રવ્યને ગ્રહતો જ નથી. મોહનો અભાવ બે પ્રકારે થાય છે, દર્શન મોને ચાલતો હું બધી રીતે મોહનો અભાવ થયો પછી પરદ્રવ્ય પરદ્રવ્યને પરભાવ બે લીધા છે ને અંદર, પરદ્રવ્યને પરભાવ, પરદ્રવ્ય વસ્તુ અને પરભાવ વિભાવ એને કોઈને ગ્રહતો નથી. વિભાવ ભાવ છૂટાથી છૂટ્યા કેવળમાં પછી તો એને પાસે આવતા, પણ દર્શન મોહમાં દર્શન મોહ છૂટી ગયો અને અંતર આત્માને ગ્રહણ કર્યો એને પરદ્રવ્યને પરભાવોને ગ્રહ, વસ્તુ સ્વભાવે ગ્રહતો જ નહોતો, પણ મોહનો જ્યાં અભાવ થયો ત્યાં તો અંદરથી દિશા બધી નિર્મળ થઈ ગઈ, દિશા મંડળ આખું નિર્મળ થઈ ગયું, પછી પરદ્રવ્યને પરભાવોને ગ્રહતો નથી. જ્યાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ આત્માની સાધના પ્રગટ થઈ અંશે ત્યાં એની દિશા આખી ખુલ્લી થઈ ગઈ, એ પરદ્રવ્યને પરભાવોને ગ્રહતો મોહનો ભાવ થઈ ગયો. મોહને લઈને કાંઈ દિશા ઉઠતી નથી, મોહનો અભાવ થયો દિશા બધી ખુલ્લી થઈ ગઈ. ત્યાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ગઈ, સૂર્ય ઉગ્યો ત્યાં અંધારું ક્યાંથી રહ્યું, અંદરથી દિશા કેવળ જ્ઞાન થયા એટલે બધું સંપૂર્ણપણે સૂર્ય ઉગી ગયો છે, અહીંથી અંશ પ્રગટ થાય છે, પણ એ અંશ એવો પ્રગટ થયો કે દિશા બધી ખુલ્લી. મોહનો ભાવ બે બે ઉભા ન રહે, મોહ અને આ બાજુ પ્રકાશ, મોહનો અંધકારને પ્રકાશ સાથે રહી શકતા નથી. પ્રકાશ થાય એટલે મોહ ભાગી જાય છે, મોહ હોય ત્યાં સુધી જ્ઞાન નો પ્રકાશ થતો નથી. બે સામસામ છે, આ દિશા ક્યારે ખુલ્લી થાય, મોહ નો અભાવ થાય તો, દિશા ખુલ્લી થાય એટલે મોહ નો અભાવ થતો નથી. મોહ નો અભાવ સંપૂર્ણપણે થઈ ગયો તો કેવળ જ્ઞાન પ્રકાશ થઈ ગયો, દિશા બધી ચારે બાજુથી ખુલ્લી થઈ ગઈ, એ તો પ્રકૃતિ દશા થઈ ગઈ. દિશા સંપૂર્ણપણે જ્ઞાન જેમ હતું તેમ પ્રગટ થઈ, જેવા સ્વભાવે એક સમય પરિણિત થાય એવી એક સમયની પરિણિત, અંતર્મૂર્તિ પરિણિત, અંતર્મૂર્તિ જ્ઞાન ઉપયોગમાં ગ્રહણ થાય એક સમયની પરિણિત, જેમ હતી એમ દિશા બધું આખું જ્ઞાન પ્રકાશ પૂરો થયો. ત્યાર પહેલા પણ સાધનામાં અમુક એનો માર્ગ આખો ખુલ્લો થઈ ગયો છે અને ચૈતન્ય જ્યોતિ પ્રકાશ પામી ગયું છે, મોહના ભાવને લઈને બધું ખુલ્લું થઈ ગયું. રોકનાર કોણ છે? મોહ. પણ રોકાણો કોણ? પોતે. અને પોતે રોકાણો છે અને પોતે છૂટો પડે આત્માને ગ્રહણ કરે તો મોહ નો ભાવ. આંખ પાટા બાંધી દીધા છે મોહ ને લઈને કઈ પૂછતી નથી. પાટા બાંધ કોઈ બાંધા નથી, પોતે પોતે બંધાનો છે. એ દિશા રહે તને ગ્રહણ કરતો ઓલું છૂટી જાય. ઓલું છે ત્યાં સુધી દેખાવાનું નથી. બે એક જ્ઞાન માં બે બે તરવાર સમાવી શકતી નથી. દિશા બધી ભળી, દિશા મંડળ બધું ભળ્યું, ભલી ઉજ્જવળ થઈ ગયું છે. સફેદ ઘરમાં અટવાતો હતો, ત્યાં ત્યાં ગોથા ખાતો હતો, દોડતો પડી જાય, ઉભો થાય ને એ બધા અંધારે અંધારે અટવાતો. અંધારે હાલનારો માણસ જલી જરે હાલે તો પડી ખોખા અંધારે ઉભો થાય, પણ અંધારે ને અંધારે બધું દેખાતું કઈ નથી. એમાં ચાર ગતિના પરિભ્રમણ માં આખરા કરે છે. આમ થી આમ સુખ લેવા જાય ને આમ થી આમ સુખ લેવા જાય. અંધારા ક્યાંય કિનારો સૂચતો નથી. ગાયન માં આવે છે અંધારે અટવા, અંધારી અકવી માં ભયમા કરું છું. એ ભગવાન હવે માર્ગ બતાવો એમ ભગવાન ની કહે છે. ભગવાન માર્ગ બતાવે હું અંદર તૈયાર.
Thank you.